સાધન જેની પાસે હોય એ જ સંપન્ન કહેવાય. સાધન વગરનો માણસ ગરીબ કહેવાય. જો લૌકિક વ્યવહારમાં સાધનની આટલી બધી મહત્તા હોય, ઉપયોગીતા હોય, તો માનવ જીવનનું એક અગત્યનું પાસું છે અધ્યાત્મ. એ અધ્યાત્મમાં એને સાચું સાધન મળી જાય તો કેટલો બધો સંપન્ન થઈ જાય. સંપત્તિથી સંપન્ન થયેલાને સંપન્ન કહેવાય. એમ આ સાધન અને સત્સંગથી ખૂબ જ સારી રીતે કેળવાયેલો માણસ એ પણ અધિક સંપન્ન કહેવાય, કે જેની પાસે જીવનમાં સાચી સમજણ છે. એ સમજણ સત્સંગના ફળમાંથી જ પ્રાપ્ત થતી હોય છે. એવી સમજણ સત્સંગના ફળ સ્વરૂપે જ પ્રાપ્ત થાય. જેમ વૃક્ષ રોપ્યું હોય ને પછી ફળ આપે, એમ સત્સંગ કરીએ તો સમજણ આપે. સમજણ એ સત્સંગના ફળ છે. ફળ ખાવાથી તૃપ્તિ થાય, ભૂખ મટે, એમ સત્સંગના ફળ પ્રાપ્ત થતા આત્મસંતોષ થશે, સાચી સમજણના ફળ આવશે, અને સાચી સમજણના ફળ ખાઈશું તો એનાથી આત્મતૃપ્તિ થાય. જીવનમાં જ્ઞાનની સાચી સમજ માણસ તો આંધળો છે, એવો આંધળો છે કે એને પોતાની જાતની જાત પણ દેખાતી નથી. આંખનો આંધળો માણસ તો ભલે દુનિયા ન જોઈ શકે પણ પોતાની જાતને તો સમજી શકતો હોય છે. પણ અજ્ઞાનનો આંધળો માણસ પોતાની જાતને પણ સમજી શકતો નથી. હું આત્મા છું, અંધ. કેવો આંધળો! એવો આંધળો ભીત, એવો આંધળો ભીત, સાધન સાધે નહીં મનમુખી. આંધળો માણસ કહ્યું તો સાધન પ્રાપ્ત થયું, સદગુરુ દ્વારા સાધન મળ્યું, અને એ પણ સત્સંગ બળે મળેલું સાધન છે. જેના જીવનમાં સત્સંગનું સાધન નથી એ માણસ પોતાના જીવનની કિંમત પણ કરી શકતો નથી, જાણતો નથી. મારા જીવનની કિંમત શું છે એ સત્સંગના સાધન વડે જ ખબર પડે. વેડફી નાખે માણસ પોતાનું જીવન. જેમ પૈસો વેડફે તો હાય હાય થઈ જાય, પણ જીવન વેડફાય તો જરાય મનમાં કશી જ અસર થતી નથી કે હું જીવન વેડફી રહ્યો છું, નકામું જઈ રહ્યું છે. અને એ નકામી વાતોમાં, નકામા વ્યવહારમાં, કામ વગરના ની પ્રવૃત્તિમાં એવો માણસ પોતાને જ જાતને વેડફી નાખે. પણ પૈસા વેડફાય તો ચિંતા થાય, પણ જીવન વેડફાતું તો કશી અસર ના થાય. જડ માણસની માફક, મૂર્ખ માણસની માફક જીવન કેટલું કિંમતી છે ખબર છે? સામાન્ય સ્થિતિમાં તો જીવન નહીં સમજાય કેટલું કિંમતી છે, પણ સાચે જ માંદા પડીએ, દવાખાને જવાનું થાય અને પૈસા આપવા પડે, અને ડાક્ટર કંઈક આગળ લઈ જાઓ, ઉપર સારી હોસ્પિટલમાં લઈ જાઓ, સારા ડોક્ટર પાસે લઈ જાઓ, અહીંથી મદ્રાસ લઈ જાઓ, મુંબઈ લઈ જાઓ, કેટલું મીટર ચડતું જાય, કેટલું મીટર ચડતું જાય. અહિયાં તમારે વિદેશમાં જ આ સારવાર તો લેવી જ પડશે. લઈ જાઓ, ચાલો. હવે સમજો માણસના જીવનની કિંમત કેટલી. સામાન્ય જીવન જીવાતું હોય ત્યારે તો ખબર ના પડે, અને વેડફે છે. એમ ચાનો કપ અડધો પીધો, ના ફાવી તો અડધો ઢોરી દીધો. એમ જીવનને અડધું વાપર્યું, ના વાપર્યું ને વેડફ્યું. માણસ જયારે માંદો પડે ને જયારે પરિસ્થિતિ એવી સર્જાય કે ત્યારે એવા માણસો જોઈએ છે, આવે છે. ગરીબમાં ગરીબ માણસ કિડની માટે આવ્યા હોય કે મહારાજ હવે 10 લાખ રૂપિયા ક્યાંથી લાવવાનો હતો, એનું ઘર વેચે, ઘરની ઘર વખરી વેચે, જમીન વેચે, એની જાત વેચી નાખે તો 10 લાખ રૂપિયા ના મળે. હવે એવા માણસને પણ જીવનની કિંમત ખબર પડે કે બાપજી હવે ક્યાંથી આ પૈસા લાવું. તો સાધન સત્સંગ એક એવી વસ્તુ છે, માણસને જગાડે છે. ઊંઘીશની જાગ જો તારા જીવનની કિંમતને આંખ, ભલે જે સ્થિતિ છે એ સ્થિતિમાં આપણે આપણી જાતને સંભાળવા માટે સત્સંગથી જાગૃત રહીએ. સત્સંગ આપણને હંમેશા જગાડશે, આ ખોટું છે, આ સાચું છે, આ નકામું છે, આ કામનું છે. બસ એ જ સત્સંગ જીવન જીવવાની સાચી સમજણ આપશે. નહીતર સમજ્યા વગરનો માણસ ગરીબ સમજી લેવાનો, ભલે ગમે એટલો હોય પણ. તો સાધન સદગુરુનું સાચું, સદગુરુ કેવું સાધન આપશે? સદગુરુ છે ને સન્મતિ આપશે, સદગતિ આપશે, સંપત્તિ નહીં આપે. જે સદગુરુ છે એ સાધન આપશે, એના એનાથી કલ્યાણ થાય એના જીવનનું. તો અહીંયા આગાડી જે મહારાજે આપ્યું છે સાધન, એ સાધન સદગુરુનું જ, એ સાચું. બીજે ક્યાંય અથડાવા કૂટાવા જવાનું નહીં. મહારાજે આપ્યું છે એમાં દ્રઢ વિશ્વાસ રાખો. ગુરુના વેણ નો રાખો વિશ્વાસ. જીવનમાં સદગુરુ સદગુરુ જી પધારિયા સામેથી મળ્યા છે. જેમ લક્ષ્મણદાસજી મહારાજને છેક વરાળમાં લેવા ગયા સામેથી, આપણને નડિયાદમાં રહ્યા છે સામેથી મળ્યા છે. લોકોને બહારથી આવવું પડે છે. તો ગુરુ મહારાજ સહજ રૂપે આપણને પ્રાપ્ત થયા છે. પૂરવ જન્મના પુણ્ય રે પૂરા ગુરુદેવ મળ્યા. કહો કઈક પૂર્વના કઈક કર્મ કર્યા હશે તો નડિયાદમાં આવીને બસ્યા, જન્મ્યા છે, રહ્યા છે. જેમ વ્રજમાં રહેવું હોય તો ઓહો કેટલા પુન કર્યા હશે. આજે એ એના પોતાના અંદરથી જ ભાવ જાગે કે નડિયાદમાં તમે બધા કેટલા ભાગશાળી છો, તમને રોજ મહારાજ મળે. તો આજે ગુરુ મહારાજના દ્વારા પ્રાપ્ત થતું એ સાધન સત્સંગનું આપણા સમયની કિંમત, આપણા જીવનની કિંમત એવી સરસ સમજાવે, એવી સરસ કે ભાઈ આ જીવન કઈક પડી કાંક મસાલા રખડી ખાવું, ટીવી જોવાની પાછળ વેડફવા માટે નથી આપ્યું. એની કિંમત છે, પણ એની સમજ આવવી જોઈએ. જીવનની કિંમતની સમજ આવવી જોઈએ તો જ માણસને સમજાય કે મારે મારા જીવનને કેવી રીતે ઉપયોગ કરવો. એમને બેસી રહીને સમય બરબાદ કરે, રખડીને ગપ્પા મારીને. પણ જો સાચું સાધન મળ્યું હોય, સાચી સમજણ કેળવી હોય જીવન જીવવાની, અને આપણા જીવનનો ઉપયોગ કરવાની આપણામાં આવડત હોય, को પૈસો ખર્ચવાની કોઈને શીખવાડવું પડે છે? પૈસો વાપરતા શીખવાડવું પડે છે? જીવન જીવન વાપરતા શીખવવું પડે? આમ નહીં, આવું ના થાય, આ ખોટું કહેવાય, દુઃખી થઈશ, હેરાન થઈ જઈશ, ભૂખે મરવું પડશે, આમ એને સમજાવવું પડે. એ સત્સંગ દ્વારા સમજાશે. જીવનની અંદર સાચી સમજણ આપણે કેળવી હશે તો સુખી થઈશું, ભલે ગરીબ હશું પણ સુખી છું. પણ જો સાચી સમજણ જ ના હોય, અઢળક સંપત્તિ હોય, તો એ માણસ સુખ શાંતિ નહીં મેળવી શકે, દુઃખી હશે. તો આવા સંજોગોમાં આપણને તો જય મહારાજ મળ્યા છે, આપણા બાપ તરીકે, આપણી માં તરીકે, આપણા સર્વસ્વ તરીકે આપણને જય મહારાજ મળ્યા છે. અને સાચું કહીએ ને, તેમની ગોદમાં બેઠવાનો, બેસવાનો અધિકાર મળ્યો છે. બોલો, બાપની ગોદમાં રમવાનું હોય, ખોળામાં બેસીને બધા જે કંઈ આપણે કરવા હોય એ બધા જ લાડ બાપ જોડે થઈ શકે. તો અહીંયા જય મહારાજે આપણને સાધન પણ આપ્યું કે કઈ ઉપાસના કરો, જીવનું આત્માનું કલ્યાણ થાય. એનું સત્સંગનું ફળ કયું? પેલી વાત સાંભળી છે ને, સત્સંગ સાધનનું ફળ શું? એકવાર નારદજીએ જાતે ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આપના ભક્ત છીએ, આપની ઉપાસના કરીએ છીએ, અમને સત્સંગનું મહાત્મ્ય તો સમજાવો, સત્સંગનું મહાત્મ્ય શું? તો સત્સંગથી તો સદબુદ્ધિ આવે અને પુણ્ય પુણ્ય કેળવાય. એ કેવી રીતે? કે તને બતાવીશું જા. પછી એકવાર નારાજી આવે કે જો આ જંગલની અંદર એક વૃક્ષ છે ને એની બખોલ છે, બખોલ ની અંદર પોપટના બચ્ચા છે, એ પોપટ પોપટના બચ્ચાને જઈને પૂછ કે સત્સંગની કિંમત શું? તે પેલા નારદજીને પોપટ પેલા સત્સંગનો આ પ્રશ્ન પૂછ્યો તો કે છે, જો પેલા ગંદા કીચડ ની અંદર, ખદબદતા ગંધાતા કીચડમાં એક કીડો છે, એ કીડાને જઈને પૂછ કે સત્સંગનો મહિમા શું, એની કિંમત કેટલી? જઈને પૂછી ને પેલો કીડો તો મરી ગયો. નારાજી કે છે, ભગવાન આ ગંદકીના કીડા જોડે મેં પૂછાવડાવવાનું, પ્રશ્ન કેટલો સરસ છે, અને તમે ત્યાં પૂછવાની વાત કરાવડાવી, એ તો મરી ગયો. સારું, પછી થોડા સમય પછી જા કે છે કે આ જંગલના ઝાડની બખોલમાં પોપટનું બચ્ચું છે, એને પૂછ કે ભગવાન મશ્કરી શું કરવા કરો છો? કે છે એટલે કીડાને તો કઈ સત્સંગ પૂછાતો, પોપટનું બચ્ચું કઈ સત્સંગ કહેવાનું હતું? જે કહ્યું તમે સીધું કહી દો ને. જાવ તો ખરા કે છે નારદ, તમે તે ગયા ઝાડની બખોલ સુધી, બચ્ચું મળ્યું, બચ્ચા અગાડી ઉભા રહ્યા કે સત્સંગનો મહિમા, બચ્ચું મરી ગયું. ત્રીજી વાર ગયા અને પછી કે ભગવાન મશ્કરીઓ કરવી હોય તો રહેવા દો, સાચો સીધો રસ્તો બતાવો, હું સત્સંગનો મહિમા બતાવું છું, તમે રમત કરાવડાવો છો મારી પાસે. કે છે કે ગાય વીઆઈ છે ને એનું બચ્ચું છે, એ બચ્ચાને જઈને પૂછ મહારાજ શું કરવા માંગો છો તમે? કે છે બે તો પેલા મરી ગયા, મારી પાસે ગૌહત્યા કરાવડાવો છો? દાદા તું જાતો ખરો, પૂછતો ખરો. જો નારદજી ગયા ને ગાયના બચ્ચા આગળ, એની એ જ હાલત થઈ પાછી પેલાની. નારાજી કે છે ભગવાન પૂરેપૂરી મશ્કરી ઠઠ્ઠા મશ્કરી જ કરે છે આ તો આપણી. પછી એક વાર ફરી ગયા કે નારદજી તમારો પેલો પ્રશ્ન હતો ને, તો કે હા ભગવાન. તો કે છેલ્લી વારનું તમને કહી દઉં છું, જાઓ તમે. આ દેશનો રાજા છે ને, રાજાનો રાજકુંવર હજુ બહુ નાનો છે કે છ આઠ મહિનાનો જ છે. રાજાના રાજકુંવરને જઈને પૂછો કે છે સત્સંગનો મહિમા શું. અરે ભગવાન, મારું તો રાજા મને છોડશે, આ ત્રણ ચાર તો મરી ગયા પૂછ્યું ને, અને તો રાજા તો મને તલવાર નીકળી મારો વધ કરી નાખશે. તકત નહીં કરે, જાઓ છેલ્લું હવે તમને પછી નહીં કહેવાનું. તે નારદજી ગયા, રાજા ખુશ થઈ ગયો, મારે તો નારદજી પધારે, આવો આવો પ્રભુ, સ્વાગત કર્યું, રાખ્યા કે રહો સત્સંગ કરો. સત્સંગ કરીને રાજા પેલા પોતાના રાજકુમાર ને પેલો સેજ ઘૂંટણી ચાલતો થયેલો તે મૂકી જાય ને રમ્યા કરે ત્યાં આગળ, બીજું કોઈ હોય નહી. નારદજી ને એમ તો એકલા પૂછું, પણ પૂછીશ ને મરી જશે તો મારું આઈ બનશે. પેલા બાળક રાજકુમાર રોજ આવે ને રમે ને બધું કરે, પણ બીક લાગે ખરું, એ થશે તો આપણું આઈ બનશે, રાજા મારી નાખશે. પછી બહુ દિવસ થયા, કે ભગવાને કહ્યું છે આ છેલ્લી વખત, અને કે છે કે ભગવાને કહ્યું છે એટલે સારું જ થશે. બીતા બીતા કોઈ જોવે નહીં એમ, કોઈ હતું નહીં. અને પેલા બાળકને પૂછ્યું કે અરે બાળક, તને સત્સંગનો મહિમા ની ખબર છે? એટલે બાળક તો બાળક હતું જ, એને ભગવાનની કૃપાથી વાચા મળી કે છે કે નારદજી તમે આવા મોટા સંત ભક્ત થઈને હજુ ના સમજ્યા કે છે, આટલું બધું થયું ત્યાં સુધી ના સમજ્યા? તો કે ભાઈ એટલે તો આવ્યો છું અને ભગવાને મોકલ્યો છે. તારે કે છે કે જો પેલા હું કીડો હતો ને ત્યાં તમે મને મળ્યા ને સત્સંગ થયો, કીડામાંથી હું પોપટ થયો, ત્યાંય તમે સામા મળ્યા સત્સંગ થયો, તો ગાયના વાછડા તરીકે હું આવ્યો, અને ત્યાંય સામા મળ્યા સત્સંગ થયો તો રાજકુમાર થઈને આવ્યો છું. આથી મોટો સત્સંગનો બીજો મહિમા કયો? નારાજી પ્રસન્ન થયા ભગવાનની પાસે, પ્રભુ ભગવાન પણ ત્યાં પધાર્યા, ત્રણ જ જણ, ભગવાન, પેલું બાળક અને નારદજી. પ્રસન્ન થયા કે પ્રભુ મને આ ખબર નથી સત્સંગનો આટલો મોટો પ્રભાવ છે. એક ગંધાતા કીચડમાં રહેલો જીવ કીડો રાજકુમાર થઈ શકે છે સત્સંગના સત્સંગના સથવારે. તો આપણને તો જય મહારાજ સત્સંગ આપે છે સામેથી. સતગુરુ સાચા રે મળ્યા તેના તનના તાપ ટળિયા. કેટલી સરસ વાત, મળ્યા એટલે આપણા જીવનના કેટલાય તાપ, કેટલાય બળાપા, કેટલાય પાપ, કેટલી ઉપાધિઓ જે મહારાજે શાંત કરી દીધી. ઉપાધિઓ હોય, દુઃખ હોય, તો પણ એની અંદર સમતા સમજણ પૂર્વકની, અને સમજણ ક્યાંથી આવી? સત્સંગમાંથી. સત્સંગ જ એક આત્માનો આહાર છે. જેમ ખોરાક શરીરને પોષણ આપે છે, એમ સત્સંગ આત્માને બળ આપે છે, સાચી સમજણ આપે છે. જીવન જીવવાનું સાચું ભાથું બાંધી આપતું હોય તો એક સત્સંગ બાંધી આપે છે. જયારે પણ જરૂર પડી ત્યારે ગુરુ મહારાજે બાંધી આપેલી એ ભાથાની પોટલી છોડી મેથી ખાઈ લીધું, ભૂખ ભાગી, સાચી સમજણ મળી, દુઃખ ટળ્યા. દુઃખ દારિદ્ર્ય ટળ્યું મારી જાત જણાવી રે, સોહમ બ્રહ્મ રૂપ તારું. ભૂખ જ ભાગી નાખી, લે તૃપ્ત કરી દીધો આટલું બધું. મારી જાત જણાવી રે, તું કોણ? સોહમ બ્રહ્મરૂપ, તું પોતે જ. ક્યાં બીજાને શોધવા જઈશ? ભગવાન તારાથી જુદો છે જ ક્યાં? તારા પોતામાં જ બેઠેલો છે. પ્રભુ મારા રુદિયા કમળ વચ્ચે રો છો રે, ક્યાં શોધવા જવાના? હતા દિલ હતો દિલમાં જ તું બેઠો, ખબર એની મને નહોતી. છું અહિયાં જ છું, ક્યાં છું, ક્યાં બાર છું? એમ સાધન કરી જુઓ તનમારે. એ સાધન ભજન ને આપણા પોતામાં જ કરો ને, બહાર ક્યાં જાઓ છો? અને મનની વાત કરી, મનની અંદર પણ સાધન કરવાની વાત કરી, તો એ મન ક્યાં આગાડી અને મનથી શું થશે? સાધો રહી મન મારે, સાધન કરી જુઓ તનમાં. આપણા પોતાનામાં છે, આપણા પોતાના જ દર્શન કરવાના છે. પણ શું કરીએ, જન્મના જ આંધળા છીએ, જાત જ નથી દેખાતી. પણ ગુરુ મહારાજે દ્રષ્ટિ આપી ને મારી જાત જણાવી રે, સોહમ બ્રહ્મ. અરે તું આ છું હે? તો એ જે આત્મસ્વરૂપ નું દર્શન કરાવ્યું, એ જ સાચું સાધન. અને મન મન મૂકીને પાછું કહ્યું, સોમે સાધો રહી મનમાં. આપણા પોતાનામાં જ સાધો ને આપણું મન. પણ એમ થાય કે મહારાજ મન તો સ્થિર રહેતું નથી. મનને સ્થિર રાખવું કેવી રીતે? આંખોને બંધ રખાય, નાક દાબીને બંધ રખાય, મોઢું બંધ રખાય, કાનમાં આંગળી ગાલીને કાન બંધ રખાય, પણ મનને કેવી રીતે બંધ રાખવું? ક્યાં છે મન? અરે ભગવાન, મોટો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો. મન છે ક્યાં? કે એને દબાવાય કે બંધ રખાય? આખા શરીરમાં મન શોધી કાઢો, જોઈએ જડ્યું કોઈ ને. તો મન ક્યાં? જ્યાં વિચાર છે ત્યાં મન છે. વિચાર બંધ કરો જોઈએ, મન ખોવાઈ જશે, જડશે જ નહીં. મનને મારી નાખવાની જ વાત કરી છે અહીં તો. જય મહારાજ ના ચરણે મૂકવાની વાત કરી, મન મૂક્યું મેં તમ ચરણે રે. પણ એ મન મૂક્યું એટલે આપણા મનના વિચારો ચરણોમાં મૂકી દો, જય મહારાજ ના ચરણોમાં. બીજા વિચારો નહીં કરવાના, ફક્ત જય મહારાજ ના ચરણના જ વિચાર કર્યા એટલે મન મૂક્યું મેં તમ ચરણે રે. એટલે મન છોકરામાં નહીં મુકાતું, મન ઘરમાં નહીં મુકાતું. મન ક્યાં નથી મુકાતું એ કહો જોઈ. બધે જન મૂક્યા હો છો મન, પણ બધે મૂક્યા કરતા જય મહારાજ કે છે ચરણમાં મૂકી દો. અને મન જ્યાં ચરણમાં મૂક્યું એની સાથે બીજા વિચારો બંધ. હંમેશા મનને પકડવા જશો તો નહીં પકડાય. એને તમે સ્થિર કરવા જશો તો નહીં સ્થિર થાય, કશાયથી નહીં થાય. પણ આપણે આપણી પાસે કંઈક એવું નાનું સાધન છે કે જેના દ્વારા આપણે મન સુધી પહોંચી શકીએ અને મનને સમજાવીને બેસાડી શકાય. મન એટલે શું? વિચાર. વિચાર ના હોય તો મન નથી. તો વિચાર આપણા હાથમાં છે. આપણે આપણા વિચારને એમ કહી આ ખોટો વિચાર છે, આ નકામો વિચાર છે, આ સારો વિચાર છે, એ તો કહી આ વિચાર આવો વિચારાય જ નહીં. તો એ વિચાર ઉપર આપણું નિયંત્રણ છે. વિચાર એ મનનું સ્વરૂપ છે. એટલે આપણા વિચાર તરફ આવો પહેલા. વિચારને પહેલા સારા નરસાનો ભેદ કરો. આ ખોટો વિચાર છે, આ સારો વિચાર છે, આ નકામો વિચાર છે, આ કામનો વિચાર છે, આ ગંદો વિચાર છે, આ સરસ વિચાર છે, એમ કરીને તમે મન સાથે થોડી થોડી વાતો કરશો. પછી મનને કહીએ, અલ્યા મન આટલા બધા વર્ષો સુધી તે કેટલા બધા વિચારો કરકર કર્યા, થાક નથી લાગતો તને? જરા મને દયા હોય, તને થાક નથી લાગતો? એ મન સાંભળવા ઉભું રહેશે કે મારી થાકની વાત કરી, એમ કર થોડી વાર બેસ દે, આ વિચાર ના કરીશ, આ વિચાર બંધ કરી દે, આપણા મન સાથે વાતો કરો. તો એ પરિસ્થિતિ એ આવશે કે મન આપણું છે ને કે અમારી કેટલી દયા ખાય છે, એમ કર તું આરામ કર હમણાં, કેટલા બધા વિચાર કરી કરીને અને આવા ખોટા નકામા કામ વગરના વિચાર કર કરું છું, તને સમજણ જ પડતી. આમ મન સાથેની વાર્તા શરૂ થાય. મન સમજે ખોટા વિચારો ન કરવા, સારા વિચાર કરવા. પછી એ વિચારો માટે પણ એક કામ કર, આરામ કર. બહુ વિચાર કર્યા, થાક લાગ્યો ને, હું છું ત્વર. તો એને એમ લાગશે મારા તરફથી, તો મનને પણ સહાનુભૂતિ થશે આપણા તરફ કે ના મને સાચી વાત કરે છે, લાય હું થોડોક. તો એ મન ઉપર વિચારોનું આવ્યું નિયંત્રણ. વિચાર પર નિયંત્રણ આવ્યું એટલે મન પર નિયંત્રણ આવવાનું જ છે. જેમ આંખો બંધ કરીએ છીએ એવી રીતે વિચાર બંધ કરીને મનને બંધ કરી દો, અભ્યાસ કરવો પડશે. અને અભ્યાસથી કશું અશક્ય નથી. ભગવાને કહ્યું શનૈ શનૈ રૂપરમેત બુદ્ધ્યા દૃતિ ગૃહીતયા, ધીમે ધીમે તમારા પોતાની ઉપર ધૈર્યથી સમજણપૂર્વક એને કેળવો કેળવો. તો મનને પોતાના નિયંત્રણમાં લાવવા માટેનો આ એક સરસ સરળ ને સરસ ઉપાય છે, પણ એનો અભ્યાસ કરવો પડે. એક કામ કરીએ, અહીંયા યોગ નિદ્રા કરાવી આ રીતે, મનની યોગ નિદ્રા, સામૂહિક બેસવાનું એક સાથે, મન સાથે ધીરે ધીરે વાતો કરાવીશું, ધીરે ધીરે અંદર જવાનું મન સાથે રાખીશું એક કાર્યક્રમ આપણે, અને મન સાથેની વાતોથી આપણે મન ઉપર કેમ નિયંત્રણ થાય, મનને કેમ કાબુમાં રખાય એ જોઈશું. જય માતા.